જય જિનેન્દ્ર. 24 તીર્થંકર પુરાણમાંથી આજે આપણે 12મા તીર્થંકર શ્રી વાસુપૂજ્ય ભગવાનનું જીવન ચરિત્ર વાંચશું. ભગવાન વાસુપૂજ્ય આ તીર્થંકર 24ના 5 બાલ બ્રહ્મચારી તીર્થંકરોમાં જેઓ સૌથી પ્રથમ હતા, જેમના પાંચે કલ્યાણક અંગ દેશના ચંપાપુરી રાજ્યમાં થયા અને સર્વજ્ઞ થઈને જેમણે સમસ્ત વિશ્વનું જ્ઞાન સામ્રાજ્ય પ્રાપ્ત કર્યું, એવા હે ભગવાન વાસુપૂજ્ય દેવ, હું મારા અલ્પ છતાં સમ્યક મતિશ્રુ જ્ઞાન વડે આપના મહાન સર્વજ્ઞ પદની પૂજા કરું છું. આપની સ્તુતિ કરતા સમનભદ્ર સ્વામી કહે છે, મૈયાપી પૂજ્યોપધ્યાજ મુનિન્દ્ર દીપાર્ચિષા કી તપનો ન પૂજ્ય. હે દેવ, લોકમાં અલ્પ પ્રકાશી દીપક વડે મહાપ્રકાશી સૂર્યની પૂજા શું નથી થતી? થાય જ છે, કેમ કે પ્રકાશ સ્વરૂપે બંને એક જાતના છે. તો મારું જ્ઞાન અલ્પ પ્રકાશી હોવા છતાં તે આપના અતિન્દ્રિય મહાપ્રકાશી કેવળ જ્ઞાનની જાતનું જ છે, તેથી તે જ્ઞાન વડે હું આપની પૂજા કરું છું. ભગવાન વાસુપૂજ્ય પૂર્વભવ રત્નપુરીના પદ્મોત્તર રાજા, ચંપાપુરીના મહારાજા વસુના પુત્ર અને વાસવ ઇન્દ્ર વડે પૂજિત એવા હે વાસુપૂજ્ય સ્વામી, તીર્થંકર પહેલાના ભવમાં આપ પુષ્કર દ્વીપમાં રત્નપુરી નગરીના મહારાજા હતા, ત્યારે આપનું નામ પદ્મોત્તર હતું. આપની રત્નપુરી નગરીમાં સમ્યક્વાદી રત્નના ધારક ધર્માત્મા જીવો વસતા હતા. આપ પ્રજાને માટે કલ્પવૃક્ષ સમાન હતા, શાસ્ત્રના જ્ઞાતા હતા અને જૈન ધર્મની ઉપાસના વડે આત્મતત્વને જાણીને મોક્ષના માર્ગમાં ચાલતા હતા. આપની નગરીમાં ધર્મનું સામ્રાજ્ય હતું. આપની બુદ્ધિ નીતિ માર્ગમાં અને આપનું ધન દાનમાં લાગેલું હતું. આપની ભક્તિ જીન ભગવાનમાં જ હતી અને આપનો પ્રચંડ પ્રતાપ શત્રુ રાજાઓ પ્રત્યે જ હતો. ધર્માત્મા ગુણીજનો પ્રત્યે તો આપ શાંત અને નમ્ર હતા. આપના આવા સુંદર ગુણોથી આકર્ષાઈને લક્ષ્મી પણ આપની પાસે જ રહેતી હતી. જોકે આત્માનુભૂતિને લીધે આપનું જીવન શાંત અને સંતુષ્ટ રહેતું હતું, છતાં પણ મોક્ષની પૂર્ણ સાધના માટે સંયમ દશાની ભાવના આપના ચિત્તમાં સદાય રહેતી હતી અને ઉપાદાન અનુસાર નિમિત્ત હોય છે એ ન્યાયે આપને પણ એકવાર એવા ઉત્તમ નિમિત્તનો સુયોગ બન્યો. આપની રત્નપુરીના મનોહર ઉદ્યાનમાં યુગંધર જિનરાજ પધાર્યા. પરમ ભક્તિપૂર્વક જિનરાજના દર્શન કરતા આપનું ચિત્ત અતિ પ્રસન્ન થયું. પ્રભુની વાણીમાં આપે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રરૂપ મોક્ષ માર્ગનો ઉપદેશ સાંભળ્યો. એમાં રત્નત્રયવન સાધુની વિતરાગતાનું સ્વરૂપ સાંભળતા આપ વૈરાગ્યમાં ઝૂલવા લાગ્યા ને દેહાદી સંયોગની અનિત્યતા અશરણતા વગેરેનું ચિંતન કરવા લાગ્યા. આ સંસાર ભ્રમણના દુઃખથી હવે બસ થાઓ, અમારા ચૈતન્યના એકત્વમાં જ જે પરમ સુખ છે તેને જ હવે હું સાધીશ. અરે આવા અસ્થિર ક્ષણભંગુર અને આકુરતાના જ નિમિત્ત એવા ઇન્દ્રિય વિષયોનો પ્રેમ શું કરવો? એ કદી તૃપ્તિ આપવાના નથી. તૃપ્તિ તો અંતર્મુખ ઉપયોગ વડે ચૈતન્યની શાંતિમાં જ છે. આવા વૈરાગ્યપૂર્વક હે વાસુપૂજ્ય દેવ, પૂર્વભવમાં યુગંધર સ્વામીના ચરણોમાં આપે જીન દીક્ષા લીધી. પદ્મોત્તર મહારાજા મટીને આપ મોક્ષ સાધક મહાત્મા બન્યા, રત્નત્રયધારી સાધુ બન્યા. બીજા અનેક રાજાઓએ પણ રાજપાટ છોડીને મોક્ષ માર્ગના આપનું અનુસરણ કર્યું. પ્રભો, રત્નત્રયથી આકર્ષાઈને આપના મોક્ષની કાળ લબ્ધિ એકદમ નજીક આવી ગઈ. દીક્ષા લઈને આપ આત્મ ધ્યાનમાં લયલીન રહેવા લાગ્યા. આપનું જ્ઞાન પણ ખીલવા માંડ્યું ને કેવળ જ્ઞાનને ભેટવા માટે દોડવા લાગ્યું. આપના પરિણામોની વિશુદ્ધતા પણ વૃદ્ધિગત થવા લાગી. દર્શન વિશુદ્ધિ વગેરે 16 ભાવનાની ઉત્તમ સંપત્તિ વડે તીર્થંકર પ્રકૃતિ પણ આપે ખરીદી લીધી. આહા હા, જગતના જેટલા ઉત્તમ પદાર્થો હતા તે બધાયને આપના ગુણો સાથે રહેવાનું મન થયું, તો પછી અમે તો આપની સાથે જ કેમ ના રહીએ? હે વાસુપૂજ્ય સ્વામી, પછી તો આપે રત્નત્રયની અખંડ આરાધના સહિત સમાધિ મરણ કર્યું અને આ પદ્મોત્તર મુનિની પર્યાય છોડીને મહાશુક્ર સ્વર્ગમાં ઇન્દ્ર થયા. હે દેવ, પછી જ્યારે તીર્થંકર તરીકે આપના ગર્ભકલ્યાણકનો ઉત્સવ થયો અને ઇન્દ્રો આપના માતા પિતાનું સન્માન કરવા આવ્યા, ત્યારે તે ઇન્દ્રોમાં શું આપ મહાશુક્ર ઇન્દ્ર પણ ભેગા હતા? ઇન્દ્ર પર્યાયમાં આપ 16 સાગર સુધી રહ્યા. આપને પદ્મલેશ્યા હતી. 16,000 વર્ષો માત્ર માનસિક અમૃતનો આહાર લેતા હતા. ચૈતન્યનું અમૃત અનુભવાતું હોવાથી પૌદ્ગલિક અમૃતની અભિલાષા શાંત થઈ ગઈ હતી. એટલું જ નહીં, અનેક દેવાંગનાઓની સાથે રહેવા છતાં પણ તેમની સાથે શારીરિક કામભોગ આપને કદી ન હતો. માત્ર પરસ્પર મધુર શબ્દોથી જ આપની વાસનાઓ શાંત થઈ જતી. આ ઉપરથી સિદ્ધ થતું હતું કે જેનું ચિત્ત સ્વયં તૃપ્ત છે તેને બાહ્ય વિષયો ભોગો નિરર્થક છે. વિષય ભોગો તરફનો ઘસારો તો આકુળતાથી દુઃખી જીવો જ કરે છે. ત્યાં આંખ વગર ચોથી નરક સુધીનું જ્ઞાન કરી શકો એવી તાકાતવાળું સમ્યક અવધિ જ્ઞાન આપને વર્તતું હતું, એટલે ત્યાં બેઠા બેઠા પણ મધ્યલોકના તીર્થંકરોને આપ દેખી શકતા હતા. ત્યાં આપને કોઈ રોગ શોક ન હતા. આપનું આત્મિક જીવન પણ સુખી હતું ને બાહ્ય જીવન પણ સુખી હતું. શાસ્ત્રો કહે છે કે ચારે ગતિમાં દુઃખદ છે, એ વાત સાચી, પણ અજ્ઞાનીઓને માટે, આત્મજ્ઞાનીને તો સર્વત્ર સુખ જ છે, કેમ કે સુખનો ભંડાર પોતામાં છે તે તેણે જાણી લીધો છે. પ્રભો, ત્યાં આપે અસંખ્ય તીર્થંકરોના પંચકલ્યાણક મહોત્સવો ઉજવ્યા ને સ્વર્ગમાં ધર્મચર્ચા વડે કેટલાય દેવોને સમ્યક દર્શન પમાડ્યું. હે પ્રભો, આ રીતે આત્મસાધના સહિત આપે મહાશુકલ પર્યાયમાં અસંખ્ય વર્ષો વિતાવ્યા. જ્યારે તે દેવ પર્યાયમાં 6 માસનું જ આયુષ્ય બાકી રહ્યું ત્યારે જાણે કે મોક્ષ સુંદરી પોતાના સ્વયંવર માટે આપને બોલાવી રહી હોય એમ આપ મધ્યલોકમાં આવવા તૈયાર થયા. દેવગતિના ભવો પૂરા કરીને બાકી રહેલા અંતિમ મનુષ્ય ભવનો પણ અભાવ કરીને પરમાત્મા થવા માટે આપ ઉત્સુક થયા. ભવના અભાવ માટેનો એ અંતિમ ભવ ચંપાપુરી નગરીમાં હતો. વાસુપૂજ્ય ભગવાનના પંચકલ્યાણક. પ્રભો, મહાશુક્રના ઇન્દ્ર વિમાનમાં બેઠા બેઠા આપ જોઈ રહ્યા છો. આ છે ચંપાપુરી નગરી. તેની શોભા અદ્ભુત તો હતી જ, તેમાં વળે ભરત ક્ષેત્રના 12મા તીર્થંકર રૂપે આપનો અવતાર થવાનો હોવાથી તેની શોભામાં દિવ્યતા આવી ગઈ. સ્વયં કુબેર તે નગરીને શણગારવા લાગ્યો. એટલું જ નહીં, ત્યાં રોજે રોજ કરોડો રત્નનો વરસાદ થવા લાગ્યો. એ ચંપા નગરી અંગદેશની રાજધાની હતી અને ત્યાંના મહાભાગ્યવાન મહારાજા હતા વસુપૂજ્ય. તેઓ ઇક્ષ્વાકુવંશી હતા. તેમના મહારાણીનું નામ જયાવતી. જેઠ વદ છઠના ઉત્તમ દિને જ્યારે તે જયાવતી મહારાણીએ 16 મંગળ સ્વપ્નો જોયા અને આપ સ્વર્ગલોક છોડીને માતા જયાવતીના ઉદરમાં ઉતર્યા, ત્યારે ઇન્દ્રોએ આવીને વસુ મહારાજા તથા જયવતી દેવીનું તીર્થંકરના માતા પિતા તરીકેનું સન્માન કર્યું. હે દેવ, આપના માતા રત્નકૂપ ધારિણી બન્યા. એટલું જ નહીં, આખી ચંપા નગરી રત્નવંતી બની ગઈ. આપના અવતારથી બાહ્ય દરિદ્રતા તો દૂર થઈ ને જે ધાર્મિક દરિદ્રતા ભરત ક્ષેત્રમાં થઈ ગઈ હતી તે પણ દૂર થઈ, કેમ કે આપના અવતાર પહેલાં શ્રેયાસ પ્રભુના શાસનના અંત ભાગમાં કરોડો અબજો વર્ષો સુધી ભરત ક્ષેત્રમાં જૈન ધર્મનો જે વિચ્છેદ હતો તે દૂર થયો ને પુનઃ ધર્મશાસન શરૂ થઈ ગયું. હે દેવ, મહાવદ 14ના રોજ ચંપાપુરીમાં આપનો જન્મ થયો. આપના જન્મના હર્ષોલ્લાસથી દેવલોક પણ ધ્રુજી ઉઠ્યો ને ઇન્દ્રાસન પણ ડોલી ઉઠ્યું. ઇન્દ્રોએ આવીને આપના જન્મનો મહાન ઉત્સવ કર્યો. ધન્ય બની ચંપાનગરી ને ધન્ય બન્યો ભારત દેશ. વાસુ એવો જે ઇન્દ્ર, તેના વડે આપ પૂજાયા, તેથી આપ ખરેખર વાસુ પૂજ્ય હતા, ને ઇન્દ્રે આપનું નામ પણ વાસુ પૂજ્ય રાખ્યું. આપનું ચરણ ચિહ્ન પાડો હતું. આપનું આયુષ્ય 72 લાખ વર્ષ હતું, ને દેહની ઊંચાઈ 700 ફૂટ એટલે કે 70 ધનુષ હતી. જન્માભિષેક પછી સ્વયં ઇન્દ્રાણીએ દેવલોકના આભૂષણોથી આપને શણગાર્યા. અરે, આપનો દેહ સ્વયમેવ સર્વોત્કૃષ્ટ સુંદરતાને વરેલો જ હતો, એને શોભા માટે આભૂષણની જરૂર જ ક્યાં હતી? પરંતુ ઇન્દ્રલોકમાં ઉત્પન્ન થયેલા ઉત્તમ આભૂષણો બીજે ક્યાં રાખવા? તેને યોગ્ય કોઈ ઉત્તમ સ્થાન ન મળવાથી અંતે ઇન્દ્રાણીએ તે આપને પહેરાવીને સંતોષ માન્યો. આપની શોભા કાંઈ તે આભૂષણ વડે ન હતી, ઉલટું આપના સ્પર્શના લીધે તે આભૂષણો પણ શોભી ઉઠ્યા. માતા પિતાના હર્ષનો તો પાર જ ન હતો. આપના જેવા તીર્થંકર જેની ગોદમાં બિરાજતા હોય, તે આંગણામાં ખેલતા હોય, તેમના પરમ ભાગ્યની તો શી વાત કરવી. સમસ્ત રાજ્યમાં ગુણ વૈભવોની વૃદ્ધિ થવા લાગી. જેમ સમાનામનો ઈચ્છિત વરસાદ થતાં ઉત્તમ ધાન્યના ઢગલા પાકે, તેમ આપનો ઉતાર થતાં ધર્મવૃદ્ધિ થવા લાગી હતી. પ્રજાજનો સદગુણોનું પાલન કરતા હતા. હે દેવ, ધીમે ધીમે બાલ્યકાળ વિતાવીને આપે યૌવન દશામાં પ્રવેશ કર્યો. આપનું અદ્ભુત રૂપ સૌને મુગ્ધ કરતું હતું, અને તેનાથી આકર્ષાઈને કામદેવ પણ આપના દેહમાં આવવા ઈચ્છતો હતો. પરંતુ આપના હૃદયમાં રહેલા વૈરાગ્યાદી સદગુણોએ તે દુષ્ટ કામદેવને આપના અંતરમાં પ્રવેશવા ન દીધો, તેથી આપ કામવાસનાથી દૂર બાલ બ્રહ્મચારી જ રહ્યા. જો કે આપના માતા પિતાને પુત્રવધુનું સુખ જોવાની ઘણી જ ઉત્કંઠા હતી, પરંતુ આપે તેમને નિરાશ કર્યા. નિરાશ કરવા છતાં આપે એકલાએ જ દિવ્યરૂપ ગુણો વડે માતા પિતાને એવી તૃપ્તિ આપી કે તેમને કોઈ દુઃખ ન થયું. વિષય ભોગો વગર જ સુખ અને આનંદ હોય છે, તે આપે આપના જીવન વડે જગતને બતાવી આપ્યું. ચંપાનગરીના યુવરાજ તરીકે 18 લાખ વર્ષ સુધી આપ રહ્યા, છતાં ચૈતન્ય વૈભવથી રંગાયેલું આપનું ચિત્ત રાજ્ય વૈભવથી રંગાયું ન હતું, તેનાથી અલિપ્ત જ રહ્યું હતું. આપના શ્રીમુખેથી અનેક પ્રકારની ધર્મચર્ચા વડે તેમજ આપની દિવ્ય મુદ્રાના દર્શન વડે માતા પિતા તેમજ પ્રજાજનોમાં સર્વત્ર આપે આનંદ ફેલાવ્યો. ત્યારબાદ એકવાર મહાવત 14 આવી. તે આપના જન્મનો મંગળ દિવસ હતો. પ્રજાજનોએ આપનો જન્મોત્સવ ખૂબ ધામધૂમથી ઉજવ્યો. દેવલોકમાંથી પૂર્વ પરિચિત અનેક દેવ મિત્રો પણ જન્મોત્સવમાં આવ્યા. તે વખતે ચંપાનગરીનો શણગાર ખરેખર અદ્ભુત હતો. લોકો નૃત્યગાન વડે પોતાનો હર્ષોલ્લાસ વ્યક્ત કરી રહ્યા હતા. આપ આ બધો ઠાઠમાઠ જોઈ રહ્યા હતા, પણ આપનું ચિત્ત ઊંડે ઊંડે ક્યાંક ઉતરી રહ્યું હતું. એવામાં આ શોભા જોતા જોતા અચાનક પૂર્વભવે ઇન્દ્રલોકમાં જોયેલી અદ્ભુત શોભા આપને યાદ આવી ગઈ. જાતિસ્મરણ જ્ઞાનમાં આપનો પૂર્વનો ઇન્દ્રભાવ તેમજ ત્યાર પહેલાનો પદ્મોત્તર રાજાનો ભાવ આપને સાક્ષાત જેવો જ દેખાયો. તરત જ આપનું ચિત્ત સંસારથી વિરક્ત થયું. અરે, ક્યાં ગયા દેવલોકના એ દિવ્ય વૈભવો, ને ક્યાં ગયા એ દિવ્ય શરીરો? એ ક્ષણભંગુર વિષયોમાં ને શરીરમાં આસક્તિ સી? નિર્બુદ્ધ જીવો મફતના વિષયોમાં આસક્ત થઈને સંસારમાં ભ્રમણ કરે છે. શરીર ભલે ગમે તેવું સુંદર હો, નિરોગી હો, શોભાવાળું હો, અસંખ્ય વર્ષના આયુવાળું હો, તો પણ એ ચૈતન્યથી તો જુદું જ છે. તેનો વિયોગ થવાનો જ છે. પછી તેમાં આસક્ત થઈને પોતે જ પોતાના આત્માને બંધન શા માટે કરવું? હું શરીર અને સંયોગોના મોહ બંધનને તોડીને મારા આત્માને આ ભવ ભ્રમણથી મુક્ત કરીશ. મારી ચેતના હવે જાગી ઉઠી છે, તેથી આજે જ સંસાર છોડીને મોક્ષની સાધના માટે હું મુનિ દીક્ષા અંગીકાર કરીશ. અહો દેવ, આવા ઉત્તમ વૈરાગ્ય વિચારો વડે આપ તો જન્મદિવસને દીક્ષાનો દિવસ બનાવી દીધો, હર્ષના પ્રસંગને પરમ વૈરાગ્યનો પ્રસંગ બનાવી દીધો. તત્કાળ જીન દીક્ષા લેવાનો અફર નિર્ણય આપે કર્યો. લોકો આશ્ચર્યમાં પડી ગયા, અરે રે, એકાએક આ શું મહાપરિવર્તન થયું. માતા પિતા તો વિસ્મય પામી ગયા. આપની વૈરાગ્ય પરિણતિને તેઓ જાણતા જ હતા ને આપ તીર્થંકર થવા ઉતર્યા છો એમ પણ તેઓ પહેલેથી જાણતા જ હતા. માટે તેથી મુનિ માર્ગે જતા આપને રોકવાની કોઈ ચેષ્ટા તેઓએ ન કરી. અમારો પુત્ર હવે પરમાત્મા થવા માટે મોક્ષના માર્ગમાં આગળ વધી રહ્યો છે એમ સમજી અનુમોદના સહિત તેઓ મૌન રહ્યા. તેમણે ન ખેદ કર્યો ન હર્ષ કર્યો. હે વાસુ પૂજ્ય દેવ, આપ તો ચૈતન્ય રસમાં તરબોળ બનીને 12 વૈરાગ્ય અનુપ્રેક્ષાઓ ચિંતવી રહ્યા હતા. તે જ વખતે બ્રહ્મલોકમાંથી લોકાંતિક દેવો ચંપાપુરી આવ્યા ને આપના વૈરાગ્યની પ્રશંસા કરીને સ્તુતિ કરી. તે જ વખતે સ્વર્ગના દેવો રત્નમાલા નામની પાલખી લઈને નગરીમાં દીક્ષા કલ્યાણક ઉજવવા આવી પહોંચ્યા ને દીક્ષા પ્રસંગનો અભિષેક શણગાર વગેરે મંગલવિધિ શરૂ કર્યા. આપ રત્નમાલા પાલખીમાં આરૂઢ થઈને રત્નત્રયની માળા પહેરવા માટે વનમાં ચાલ્યા. મનોહર વનમાં આપે સર્વસંગનો પરિત્યાગ કર્યો. મુગટ છોડ્યો અને હાર છોડ્યા, વસ્ત્ર પણ છોડ્યા અને શિરના કેશને પણ સ્વહસ્તે ઉખેડી નાખ્યા. એ વખતે દિગંબર દશામાં આપની વિતરાગતા કોઈ અનેરા સ્વરૂપે ખીલી ઉઠી. આપની નિર્વિકાર શાંત મુદ્રા જોઈને હજારો લાખો જીવોને નિર્વિકાર ચૈતન્ય સુખની પ્રતીતિ થઈ ગઈ. આપ તો ઓમ સિદ્ધે ભ્યો નમઃ એવા ઉચ્ચારપૂર્વક આત્મધ્યાનમાં લીન થયા. શુદ્ધ ઉપયોગથી નીચ પરમાત્મ તત્વની અનુભૂતિમાં એકાગ્ર થયા. તે જ વખતે પ્રત્યાખ્યાન કશાયો દૂર થઈ ગયા. આપને સાતમું ગુણસ્થાન તથા મનપર્ય જ્ઞાન પ્રગટ થયું. અનેક લબ્ધિઓ પણ પ્રગટી. સેંકડો રાજાઓને તેમજ બીજા કેટલાય મુમુક્ષુ જીવોએ પણ આપની સાથે જ સંસાર છોડીને સંયમ દશા અંગીકાર કરી અને ધર્મનો મહાન ઉદ્યોગ થયો. બે ઉપવાસ બાદ ફાગણ સુદ એકમે આપ નગરીમાં પધાર્યા ને સુંદર નામના રાજાએ આપને પ્રથમ આહારદાન કરીને પોતાના આત્મામાં તદ્ભવ મોક્ષગામીની મુદ્રા લગાડી દીધી. ત્યારે દેવોએ પણ આશ્ચર્યકારી મંગળ વાજા પુષ્પવૃષ્ટિ વગેરે દ્વારા પોતાનો હર્ષ પ્રગટ કર્યો. હે વાસુ પૂજ્ય દેવ, આત્મધ્યાન સહિત મુનિ દશામાં વિહરતા થકા આપ આત્મશુદ્ધિનો ખૂબ વૃદ્ધિ કરી રહ્યા હતા. તેથી પૂરું એક વર્ષ બાદ છદ્મસ્થ દશામાં ન રહ્યા. મહાવદ ચૌદસે આપ મુનિ થયા ને શ્રાવણ વદ બીજે તો આપ કેવળદાન પ્રગટ કરી સર્વજ્ઞ પરમાત્મા થયા. ચંપાપુરીના જે મનોહર વનમાં આપે દીક્ષા લીધેલી તે દીક્ષા વનમાં જ આપે કેવળ જ્ઞાન પ્રગટાવ્યું. જે વનમાં ચોથું જ્ઞાન પ્રગટેલું તે જ વનમાં પાંચમું જ્ઞાન પ્રગટ્યું. જે વનમાં છઠ્ઠું સાતમું ગુણસ્થાન પ્રગટેલું તે જ વનમાં આઠ નવ દસ બાર ને તેરમું ગુણસ્થાન આપને પ્રગટ્યું. ધન્ય બની ચંપા નગરી જ્યાં આપના પાંચે કલ્યાણકો ઉજવાયા. વાહ પ્રભો, આપ સર્વજ્ઞ થયા તે જોઈને અમારા જેવા સાધકોનું ચિત્ત અતિન્દ્રિય આનંદથી અત્યંત આનંદ પ્રત્યે ઉલ્લસી જાય છે. હે સર્વજ્ઞ પરમાત્મા, ઇન્દ્ર પોતાના વૈભવો સહિત આપની પૂજા કરવા આવી પહોંચ્યો. ઇન્દ્રે કુબેરને આજ્ઞા કરી કે હે કુબેર, ઇન્દ્રલોકના ઊંચામાં ઊંચા વૈભવનો ઉપયોગ કરીને તીર્થંકર પ્રકૃતિની ધર્મસભાની રચના કરો. તે અનુસાર આપના દિવ્ય સમોસરણની એવી અદ્ભુત રચના થઈ કે તે જોઈને ઇન્દ્ર પણ આશ્ચર્યચકિત થઈ ગયો. અરે, આવી અલૌકિક રચના મારો કરવાનો તો ગજુ અમારો નહીં, આ તો તીર્થંકરના અચિંત્ય પુણ્યનો જ પ્રતાપ છે. અહો દેવ, ઉદય ભાવ જનિત સમવસરણની આવી અદ્ભુતતા, તો ક્ષાયિક ભાવ જનિત આપના કેવળ જ્ઞાનના અચિંત્ય મહિમાનું તો શું વાત કરવી. એક અદ્ભુત સમવસરણની વચ્ચે તેનાથી એ અદ્ભુત શોભાવાળા આપ બિરાજતા હતા. દેવો, મનુષ્યો ને તિર્યંચો આપની ધર્મસભામાં આવી પહોંચ્યા. આપના દર્શન કરીને જીવો વિતરાગતાની પ્રેરણા મેળવતા હતા ને ક્રૂર જીવો પણ હિંસક ભાવ છોડીને શાંત થઈ જતા હતા. હે તીર્થંકર વાસુપૂજ્ય, ફરીને આપ વાસુપૂજ્ય એટલે કે ઇન્દ્ર વડે પૂજ્ય બન્યા ને સહજ દિવ્ય ધ્વનિ દ્વારા આપે જગતના ભવ્ય જીવોને મોક્ષ માર્ગ દેખાડ્યો. પહેલા બ્રહ્મચર્ય ધારી પર બાલ બ્રહ્મચારી રહીને લાખો વર્ષે આપ ચંપાપુરીનું રાજ્ય કર્યું. હવે સર્વજ્ઞ થઈને આખા જગતમાં ધર્મનું સામ્રાજ્ય 54 લાખ વર્ષ સુધી પ્રવર્તાવ્યું ને કેટલાય જીવોને મોક્ષના માર્ગમાં લગાડ્યા. અહો, આપે જીવોને મોક્ષ માર્ગનું જે સુખ આપ્યું તેના મહિમાની તો શી વાત. હે દેવ, આપની ધર્મસભામાં ધર્મવીર વગેરે 86 ગણધરો આપને વંદન કરતા હતા. 12,000 પૂર્વધારી શ્રુત કેવડી હતા. 3,39,200 શિક્ષક ઉપાધ્યાય હતા. 10,000 વિક્રિય રુદ્ધિધારી તથા 4,200 વાદી હતા. 5,400 અવધિજ્ઞાની ને 6,000 મનપર્યાય જ્ઞાની મુનિવરો હતા. વળી 6,000 કેવળ જ્ઞાની અરિહંત પરમાત્માઓ પણ ગગનમંડળમાં આપની સાથે જ ધર્મસભાને શોભાવી રહ્યા હતા. આ હા હા હા, એક સાથે અરિહંત દેવોનો સમૂહ સહિત આપ તીર્થંકર પણે કેવા અદ્ભુત શોભતા હતા. આપના શ્રીમંડપમાં કુલ 72,000 મુનિવરો હતા ને 1,06,000 આરિકાઓ હતા. આપનો આ વૈભવ ઓળખીને ઘણા જીવોનું માન તેમજ મિથ્યાત્વ મટી જતું હતું ને તેઓ સમ્યક દર્શન પામતા હતા. આવા ધર્મ પામેલા 2,00,000 શ્રાવકો અને 4,00,000 શ્રાવિકાઓ સમવસરણમાં આપની ઉપાસના કરી રહ્યા હતા. દેવોનો તો પાર ન હતો ને સિંહ, સર્પ, સસલા, હરણ વગેરે તિર્યંચોની સંખ્યા પણ ઘણી મોટી હતી. હે તીર્થંકર વાસુપૂજ્ય દેવ, આવા મહાન ધર્મ વૈભવ સહિત આપે 54 લાખ વર્ષો સુધી ભરત ક્ષેત્રમાં વિહાર કર્યો ને ધર્મોપદેશ વડે લાખો કરોડો જીવનો મોક્ષના માર્ગમાં દાખલ કર્યા. આપના ચતુર્વિક સંઘથી મોક્ષની સડક ધમધોકાર ચાલતી હતી. એ રીતે દેશોદેશ વિહાર કરીને ધર્મચક્રનું પ્રવર્તન કરતા જ્યારે 1,000 વર્ષનું આયુ શેષ રહ્યું ત્યારે આપ પુનઃ ચંપાપુરી રાજ્યમાં પધાર્યા ને અંતિમ રજતમાલા નદીના કિનારે મંદારચલના મનોહર ઉદ્યાનમાં સ્થિર થયા. આપનો વિહાર અને વાણી બંધ થયા. એને ભાદરવા સુદ 14 ના સંધ્યા સમયે સંપૂર્ણ યોગ નિરોધ કરીને 84 મુનિવરો સહિત આપ લોકાગ્રે સિદ્ધાલયમાં સિદ્ધાવ્યા. વાસુ પૂજ્યજીન સિદ્ધ ભયે ચંપાપુર કે દેશ મંદારગીરી પર પૂજહુ બાલ બ્રહ્મ જિનેશ. પ્રભો, આપને મોક્ષની પરમદશા પ્રાપ્ત થઈ વિજયના અભિલાષી સામાન્ય રાજા સંધિ વિગ્રહ વગેરે 6 ગુણો વડે પણ વિજય મેળવી લે છે તો પછી જેમણે 84 લાખ શીલ ગુણો પૂર્ણ કર્યા છે એવા આપને સિદ્ધિ મુક્તિ કેમ ન મળે. પ્રભો, પરમ મોક્ષપદ પામીને આપ સિદ્ધાલયમાં બિરાજો છો, છતાં હે સિદ્ધ પ્રભો, અમારા જેવા સાધક હૃદયમાં પણ આપ બિરાજી રહ્યા છો. દેવોએ આપનો નિર્વાણ મહોત્સવ ઉજવ્યો, આપનું પંચમ કલ્યાણક ઉજવ્યા, ઇન્દ્રાદિ દેવો આ ચંપાપુરી રાજ્યમાં 5મી વખત આવ્યા. આપના 5ય કલ્યાણકોથી ચંપા ધન્ય ધન્ય બની ને અમે સાધકો પણ આપની ઉપાસનાથી ધન્ય બન્યા. પ્રભો, આપે સ્વ પર તત્વોની ભિન્નતા બતાવી અને દરેક તત્વને સત અસત રૂપ તેમજ ઉત્પાદ વ્યય દ્રવ્ય રૂપ બતાવ્યા. તે અનુસાર આપ પણ ભવ પર્યાયોથી અસત એટલે કે વ્યય રૂપ હોવા છતાં મોક્ષ પર્યાયોથી સતરૂપ છો. ધ્રુવ પણ આપ છો અને ઉત્પાદ વ્યય પણ આપ જ છો. હે બ્રહ્મચારી દેવ, આવું અનેકાંતત્વ બતાવીને આપે અમને મિથ્યા માર્ગોથી છોડાવીને મોક્ષના માર્ગમાં દાખલ કર્યા, પછી અમે આપને કેમ ન પૂજીએ? ધર્માત્માઓ વડે આપ પૂજ્ય છો. પહેલા આપ પદ્મોત્તર રાજા હતા ત્યારે પણ યુગંધર જિનરાજના ઉપદેશ વડે વિરક્ત થઈને આપે રાજ્ય છોડ્યું ને રત્નત્રયમાં ઉપયુક્ત થયા. પછી મહાશુક્ર સ્વર્ગની દિવ્ય વિભૂતિમાં પણ આપ ન મૂર્છાયા. અંતે આ ચંપાપુરીનું સામ્રાજ્ય છોડી અને સમસ્ત સંસારને પણ છોડી આપે અક્ષય મોક્ષ સામ્રાજ્યને પ્રાપ્ત કર્યું. વાસવ વડે પૂજિત એવા હે વાસુ પૂજ્ય, આપ માત્ર વાસવ વડે નહીં હરિ વડે પણ પૂજ્ય છો. આપના ચરણોમાં હરિવંદન કરે છે. ઇતિ શ્રી વાસુ પૂજ્ય તીર્થંકર મંગલ પુરાણ પૂર્ણ થયું. ચંપાપુરી મંદારગીરીનો પરિચય. ચંપાપુરી અંગ દેશની મુખ્ય નગરી. વાસુ પૂજ્ય તીર્થંકરના પાંચે કલ્યાણક અહીં થયા. નિર્વાણ પ્રાપ્તિ ચંપાપુરીના ઉદ્યાનમાં ભાગલપુરથી 30 માઇલ દૂર મંદારગીરી પર્વત ઉપરથી થઈ વોસી રેલવે સ્ટેશનથી 2 માઇલ દૂર મંદારગીરી સિદ્ધ ક્ષેત્ર છે. આ શુદ્ધ દિગંબર જૈન તીર્થ છે. મંદારગીરી પર્વત અખંડ એક પથ્થરનો બહુ જ રળિયામણો છે. પર્વતની સમીપમાં પાપહારિણી નામનું મનોહર સરોવર છે. ઉપસર્ગ વિજેતા અને મોક્ષગામી મહાત્મા સુદર્શન પણ આ ચંપા નગરીમાં જ થયા છે. મિથિલા નગરીના રાજા પદ્મરથ દ્રઢ સમ્યક્ત્વી હતા. તેણે ચંપાપુરીમાં બિરાજમાન વાસુપૂજ્ય તીર્થંકરનો મહિમા સાંભળ્યો ને તત્કાળ દર્શન કરવા ચાલ્યા. રસ્તામાં અનેકવિધ પ્રતિકૂળતા વડે દેવે તેની ભક્તિની પરીક્ષા કરી, પણ રાજા પદ્મ ડગ્યા નહીં અને અંતે ચંપાપુર વાસુપૂજ્ય પ્રભુના ચરણમાં પહોંચ્યા. ત્યાં પ્રભુના દર્શન કરી તથા ઉપદેશ સાંભળી સંસારથી વિરક્ત થઈ પ્રભુ ચરણોમાં મુનિ દીક્ષા લીધી ને પ્રભુના ગણધર થઈને મોક્ષ પામ્યા. ચંપાનગરીમાં રાજકુમારી રોહિણી તે હસ્તિનાપુરીના રાજપુત્ર અશોક સાથે પરણેલી. તેઓ બંને વાસુપૂજ્ય પ્રભુના દર્શન કરવા ચંપાપુર આવેલા. ત્યાં અશોક મહારાજા તો ભગવાનનો ઉપદેશ સાંભળી મુનિ થયા ને પ્રભુના ગણધર બન્યા. રોહિણી પણ આરિકા થઈને અચ્યુત સ્વર્ગમાં દેવપણે ઉપજી. ચંપાપુરીમાં ધર્મઘોષ મુનિને 1 માસના ઉપવાસ હતા. પારણા પ્રસંગે ઉપસર્ગ આવ્યો. તે ઉપસર્ગ જીતી કેવળજ્ઞાન પામી ત્યાંથી જ મોક્ષ પામ્યા. 5 પાંડવોનો મોટો ભાઈ કર્ણ તે ચંપાપુરીનો રાજા હતો, જેના શીલ પ્રતાપે ઘડામાના નાગનો હાર બની ગયો તે સતી સોમા. પછી નિષ્કાંક્ષ ગુણમાં પ્રસિદ્ધ સતી અનંતમતી. કોઢીમાંથી વૈરાગી બનેલ રાજા શ્રીપાલ. તે બધા પણ આ ચંપાનગરીના જ રત્નો હતા, જેમના ગુણોની સુગંધથી આજે ચંપાનગરી ગૌરવ અનુભવે છે. ભગવાન મહાવીર ચંપાનગરીમાં પધાર્યા હતા. સોનગઢના સંત કાનજી સ્વામીએ હજારો મુમુક્ષુ ભક્તો સહિત ચંપાપુરી મંદારગીરીની યાત્રા પણ કરી હતી તથા વાસુપૂજ્ય જિનબિંબોનો અભિષેક કર્યો હતો. ઇતિ શ્રી ચંપાપુરી તીર્થ મહિમા. વાસુપૂજ્ય ભગવાનના સમયમાં થયેલા બીજા વાસુદેવ દ્વિપૃષ્ઠ બળદેવ અચલ પ્રતિવાસુદેવ તારક 11મા શ્રેયાંશના તીર્થંકરના મોક્ષ ગમન પછી તેમના શાસનમાં પહેલા વાસુદેવ બળદેવ થયા. ત્યારબાદ વાસુપૂજ્ય તીર્થંકરના સમયમાં બીજા વાસુદેવ વગેરે થયા. તેમની કથા ભવ્ય જીવોને જીવના પરિણામની વિચિત્રતા બતાવીને સંસારથી વૈરાગ્ય જગાડે છે. બીજા વાસુદેવનું નામ દ્વિપૃષ્ઠ. પૂર્વભવમાં તે ભરત ક્ષેત્રના કનકપુરનો રાજા સુષેણ હતો. તેના રાજદરબારમાં ગુણમંજરી નામની એક અતિ સુંદર નર્તકી હતી. વિંધ્ય વિંધ્ય શક્તિ નામનો રાજા તે નર્તકી પર મોહિત થયો ને યુદ્ધમાં સુષેણને હરાવીને તે નર્તકીને ઉપાડી ગયો. અરે રે, પુણ્ય ખૂટી જતા પ્રિય વસ્તુ પણ ક્ષણમાં છૂટી જાય છે. જેમ હાથીના દંતશૂળ તૂટી જતા તેની શોભા હણાઈ જાય છે, તેમ માન ભંગ થયેલ રાજા સુષેણનું દિલ તૂટી ગયું. રાજમાં ક્યાંય તેને ચેન ન પડ્યું. અંતે એકવાર સુવ્રત જિનેન્દ્રનો ધર્મોપદેશ સાંભળતા તેનું ચિત્ત સંસારથી વિરક્ત થયું ને તેમણે જિન દીક્ષા લીધી. પરંતુ એકવાર શત્રુને દેખીને તેને ક્રોધ આવ્યો ને સ્વધર્મને ભૂલીને મિથ્યાત્વ શલ્યપૂર્વક તેમણે ફળમાં ભોગોની ઈચ્છા કરી, તેમજ પરભવમાં હું મારા શત્રુને મારું એવા પાપ સંકલ્પો કર્યા. મરીને સંયમ તપને લીધે તે પ્રાણત નામના 14મા સ્વર્ગમાં દેવ થયો. જે સુવ્રત જિનેન્દ્રના ઉપદેશથી તે સુષેણ રાજાએ દીક્ષા લીધેલી, તે જ સુવ્રત જિનેન્દ્રના ધર્મ ઉપદેશથી વાયુરથ નામના રાજાએ પણ જિન દીક્ષા લીધી હતી અને સમાધિ મરણ કરીને તે પણ પ્રાણત સ્વર્ગમાં જ ઉપજ્યો. બંને જીવો અસંખ્યાત વર્ષો સુધી પ્રાણત સ્વર્ગમાં રહ્યા. ત્યાંથી આયુષ્ય પૂર્ણ થતા તે બંને જીવો ભરત ક્ષેત્રમાં જ્યારે ભગવાન વાસુપૂજ્ય તીર્થંકર વિચરતા હતા ત્યારે દ્વારાવતી નગરીમાં બ્રહ્મરાજાના પુત્રો દ્વિપૃષ્ઠ વાસુદેવ અને અચલ બળદેવ થયા. બંનેનું મિલન ગંગા જમના જેવું હતું. જેમ એક ગુરુ વડે દેવામાં આવતી વિદ્યાનું સેવન શિષ્યજનો ભાગ પાડ્યા વગર કરે છે, તેમ તે બંને ભાઈઓ ભાગલા પાડ્યા વગર જ રાજ્યનો ઉપભોગ કરતા હતા. પરંતુ તેમનામાં વિશેષતા એ હતી કે અચલ બલભદ્ર તો આત્મજ્ઞાનના સંસ્કાર સહિત હોવાથી વિષય ભોગોમાં ક્યાંય સુખ માન્યા વગર મોક્ષને સાધતા હતા, ત્યારે દ્વિપૃષ્ઠ વાસુદેવ તો પાપના નિદાન વડે આત્મજ્ઞાનથી ભ્રષ્ટ થયેલો હોવાથી વિષય ભોગોમાં જ લવલીન રહેતો હતો ને નરક ગતિના પાપ બાંધતો હતો. દેખો, બંને ભાઈઓ સાથે રહીને એક સરખા ભોગ ઉપભોગ ભોગવતા હોવા છતાં પરિણામોમાં કેટલો ફેર. એક તો મોક્ષની સાધના કરી રહ્યો છે ને બીજો નરક તરફ જઈ રહ્યો છે. આ જાણીને ભવ્ય જીવનું ચિત્ત વિષય ભોગોથી ભયભીત થઈને મોક્ષ સાધનામાં લાગે છે. હવે દ્વિપૃષ્ઠ વાસુદેવનો પૂર્વભવનો શત્રુ વિંધ્ય રાજાનો જીવ પણ ભવમાં ભમતો ભમતો કોઈ કારણે વૈરાગ્ય પામ્યો ને ધર્મ અંગીકાર કરીને પાછો ભોગોની આકાંક્ષા વડે ધર્મથી ભ્રષ્ટ થયો. તે ભરત ક્ષેત્રમાં તારક નામનો અર્ધચક્રી થયો અને તેને દેવી સુદર્શન ચક્ર પ્રાપ્ત થયું હતું ને 3 ખંડના 1000 રાજાઓને તેણે દાસ બનાવી દીધા હતા. પરંતુ હજી દ્વિપુષ્ટ જીતાયો ન હતો, તેથી તે વાસુદેવ બળદેવને પણ તાબે કરવાની ઈચ્છાથી તેણે દૂત સાથે દ્વારાવતી કહેવડાવ્યું હતું કે અમારી આજ્ઞા સ્વીકારીને તમારી પાસે ગંધહસ્તી નામનો મોટો હાથી છે, તે મને શીઘ્ર મોકલી આપો, નહીં તો યુદ્ધ માટે તૈયાર થઈ જાઓ. તે દૂતની વાત સાંભળતા જ પૂર્વભવનો વેરના સંસ્કારથી દ્વિપૃષ્ઠનો ક્રોધ ભભૂકી ઉઠ્યો અને તે બંને મૂર્ખ વચ્ચે મોટું યુદ્ધ થયું. તેમાં રાજા તારકે સુદર્શન ચક્ર દ્વિપૃષ્ઠ ઉપર ફેંક્યું, પરંતુ દ્વિપૃષ્ઠના પૂર્વ પુણ્યને લીધે તે ચક્રે તેનો ઘાત ન કર્યો, ઉલટું શાંત થઈને તેના તાબે થઈ ગયું. ઉશ્કેરાયેલા દ્વિપૃષ્ઠે ભયંકર ક્રોધ વડે તે જ ચક્ર વડે તારક પ્રતિવાસુદેવનો શિરછેદ કર્યો અને 3 ખંડનું રાજ્ય પ્રાપ્ત કર્યું. તારકનો જીવ મરીને 7મી નરકે ગયો. આ રીતે વિપૃષ્ઠ તથા અચલ બંને ભાઈઓ આ ભરત ક્ષેત્રમાં બીજા વાસુદેવ બળદેવ થયા. તેમણે 3 ખંડનો દિગ્વિજય કર્યો. પાછા ફરતા વચ્ચે ચંપાપુરી નગરી આવી. ત્યાં વાસુપૂજ્ય તીર્થંકર બિરાજમાન હતા. તેમના દર્શન કરતા બંનેને ઘણો હર્ષ થયો. ત્યાંથી દ્વારાવતી આવીને બંને ભાઈઓએ ઘણા વર્ષો સુધી 3 ખંડનું રાજ્ય ભોગવ્યું. અંતે દ્વિપુષ્ટનો જીવ તીવ્ર ભોગ લાલસાપૂર્વક રૌદ્ર ધ્યાનથી મરીને 7મી નરકે ગયો. ભાઈના વિયોગથી અચલ બળભદ્રને ઘણો જ શોક થયો. અંતે દ્વારાવતીમાં વાસુપૂજ્ય ભગવાનનું આગમન થતાં તેમના ધર્મોપદેશથી તેનું ચિત્ત શાંત થયું ને સંસારથી વિરક્ત થઈને તેણે જીન દીક્ષા લીધી. આત્મસાધના વડે કે વરદાન પ્રગટ કર્યું ને ગજપંથા સિદ્ધ ક્ષેત્રથી તેઓ મોક્ષ પામ્યા. અરે જુઓ તો ખરા વિચિત્રતા, બે ભાઈઓએ પુણ્ય વડે ત્રણ ખંડની વિભૂતિ એક સાથે ભોગવી, પણ એક તો ઉર્ધ્વ પરિણામ વડે તે પુણ્ય વિભૂતિને છોડીને મોક્ષમાં ગયા ને બીજા અધો પરિણામ વડે તે પુણ્ય વિભૂતિને છોડીને સાતમી નરકે ગયો. માટે પોતાનું હિત ચાહનારા બુદ્ધિમાન જીવોએ વિષયોની વાસના અને પાપ ભાવો છોડીને મોક્ષ સુખને માટે ધર્મનું સેવન કરવું જોઈએ. તીર્થંકરનો યોગ પામવા છતાં પણ ઉદયમાં વિષય ભોગોનું શલ્ય ન છૂટ્યું તો તે ત્રણ ખંડનો સ્વામી પણ ભયંકર દુર્ગતિને પામ્યો. માટે હે જીવ, તું જાગજે, ધર્મનો સુઅવસર પામીને વિષયોમાં અટકીશ નહીં. આત્માનું વિતરાગ સુખ વિષયો વગરનું છે તેનો વિશ્વાસ કરીને તેને સાધજે. ઇતિ શ્રી વાસુપૂજ્ય તીર્થંકરના સમયમાં થયેલા બીજા વાસુદેવ ત્રિપૃષ્ઠ બળદેવ અચલ તથા પ્રતિવાસુદેવ તારકની કથા અહીં પૂરી થઈ. અહો પરમોપકારી ગુરુ કહાન, 24 તીર્થંકર ભગવંતોનું આ મહાપુરાણ લખતા પાને પાને આપ યાદ આવો છો. આપે મને જૈન ધર્મ આપ્યો તેથી જ આવા તીર્થંકર ભગવંતો મને મળ્યા, અને આપે ઉત્તમ બોધ આપ્યો તેથી જ તીર્થંકર ભગવંતોનું જીવનનું રહસ્ય જાણી શકાયું. આપના પ્રતાપે જ આ બધું થયું છે, એટલે તો આ તીર્થંકરોનું મહાપુરાણ પણ આપના દ્વારા લખાય છે એમ હું માનું છું. તીર્થંકરોનો માર્ગ આપીને આપે પામર અમારા ઉપર પરમ ઉપકાર કર્યો છે, અને આપ પણ ભાવિ તીર્થંકરોની હારમાળામાં જ બિરાજો છો ને. ત્રિકાળવર્તી તીર્થંકર ભગવંતોને નમસ્કાર હો, નમસ્કાર હો.